నమో అరియంతాణం నమో సిద్ధాణం నమో అయరియాణం నమో అజాయాణం నమో లోయే సవసాహూణం సతీర్థ వీర ప్రభు కా జగ మే ప్రవర్తే నిజ తత్వ బోధ పాకర్ సబ లోక హర్షే దుర్భావ నానయావే మన మే కదాపి నిరవిఘ్న నిరవికారీ ఆరాధనా ప్రవర్తే నిరవిఘ్న నిరవికారీ ఆరాధనా ప్రవర్తే జిన్ వాణీ కీ బాతోం కో మన్ సే న జుదా కరినా సంకట జో కోయీ ఆవే స్వాధ్యాయ సదా కరినా આજે આપણે એક સ્વતંત્ર વિષય ઉપર ચર્ચા કરવાની છે. આપણે આત્માનું શાસનની ગાથા આના પછીના ક્લાસમાં લેશું. આજે પણ બે ક્લાસ મારે લેવાના છે એટલે સમજી ગયા ને. તો આપણે જે પહેલો ક્લાસ છે એ પહેલા ક્લાસમાં આપણે એક બહુ સરસ વિષય લઈએ છીએ, એક સ્વતંત્ર વિષય છે. તત્વાર સૂત્ર ગ્રંથ તો સ્વામીભાઈ પછી લેશે જ. આપણે દ્રવ્ય સંગ્રહ ગ્રંથના આધારે એક વિષય લઈ રહ્યા છે. આપણે મેસેજ પણ મોકલ્યો હતો, સમુદ્ઘાતની થોડી આપણે ચર્ચા કરીએ. મેં વચ્ચે પણ કીધું હતું જે જે વિષયો નથી ચાલ્યા એ બધા વિષયો આપણે એકવાર અહીંયા લેવા જોઈએ, જેથી આપણને આચાર્ય દેવની અને જ્ઞાનીઓની મહિમા આવે. જો આપણે સમુદ્ઘાતનો વિષય પ્રારંભ કરીએ છે, પહેલી વાર આ વિષય અહીંયા લઈ રહીશું. આપણા નાના ગ્રુપમાં તો લીધો હશે પહેલા, પણ આપણે સોલ સાયન્સના અંતર્ગત પહેલી વાર લઈ રહ્યા છે આ વિષય. બહુ સરસ વિષય છે, સમજવા જેવો વિષય છે, અને ખરેખર આમાં ઘણી બધી નવી નવી વસ્તુઓ તમને જાણવા પણ મળશે. ચલો આપણે ચાલુ કરીએ છીએ વિષય. સમુદ્ઘાત પહેલા તો કોને કહેવાય, બે ત્રણ પોઈન્ટ એ વિષય કહું છું. બધાને ખ્યાલ છે સમુદ્ઘાત કેટલા પ્રકારના છે, સમુદ્ઘાત કોને કહેવાય? કોઈ એવા છે જેણે આ વિષય, આ શબ્દ, આનો ભાવ ક્યારે સાંભળ્યો જ ન? થોડા પ્લીઝ આગળ આવી જશો. આઈ કેનોટ સી હાફ ધ પીપલ બિહાઇન્ડ, આઈ કેનોટ સી ધેર ફેસ ઓનલી, લાઈક આઈ ફીલ દે ઓલ આર સિટિંગ. થોડા બેટા આગળ આવી જાઓ. આઈ એમ સોરી ટુ ડિસ્ટર્બ યુ ઓલ, બટ આગળથી બેસતો તો જે અજીન આવશે તો એ લોકોને પણ જગા મળશે પાછળ, અને મને તમારો ચહેરો દેખાય. હું કાંઈ નહીં પૂછું તમને, ડોન્ટ વરી. આગળ આવી જાઓ. વિષય જ પહેલી વાર ચાલી રહ્યો છે, શું પૂછીશ તમને લોકોને? હા ને, આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. શૈલી કમ હે, કમ હે જૈની, આગળ આવો. નહીં પૂછું કોઈને, કાંઈ નહીં પૂછું. આગળ ગ્રીષ્માબેન, તમે આગળ આવો અહીંયા, જલ્દી કરો. ચલો જલ્દી જલ્દી, આપણી પાસે આમ તો આજે 12 વાગ્યા સુધીનો સમય છે, પણ જલ્દી કરો, આગળ આવો. હા, વેરી ગુડ, ચલો ગુડ. હવે જો, હવે ઉપયોગ જરા એકાદર રાખજો. સરસ વિષય છે, સાંભળવા જેવો છે, ઇન્ટરેસ્ટિંગ છે. સમુદ્ઘાત, હેવ યુ હર્ડ ધ વર્ડ સમુદ્ઘાત? કોણ એવું છે જેને શબ્દ જ નથી સાંભળ્યો? અચ્છા, ચલો વેરી ગુડ. બે ત્રણ જણા છે આમ તો બધાએ સાંભળ્યો છે. હવે આમાં જે ચર્ચા છે એ ચર્ચા બે પોઈન્ટ પહેલા કહું છું, સમુદ્ઘાતની ભૂમિકા બાંધવા માટે. સૌથી પહેલી ચર્ચા આમાં એ છે કે આત્મા, આપણે અહીંયા આત્માની ચર્ચા કરીએ છીએ, રાઈટ, પોતાની ચર્ચા કરીએ છીએ. તો આત્માનો જે આકાર છે એ આકારને લઈને થોડી ચર્ચાઓ છે આમાં, બરાબર છે? સૌથી પહેલા કોઈ પણ દ્રવ્ય હોય, નોટ ઓનલી આત્મા, કોઈ પણ દ્રવ્ય હોય એ દ્રવ્યનો કોઈને કોઈ આકાર હોય, શેપ, આકાર હોય, રાઈટ, કોઈને કોઈ આકાર હોય. એના પ્રદેશમાં એ દ્રવ્ય સ્થિત હોય, એનું ક્ષેત્ર હોય, એની જગ્યા હોય, એને રહેવાનું એક સ્થાન હોય, એને કહેવાય પ્રદેશ, એને કહેવાય એનો આકાર, બરાબર? તો આ ચર્ચા છે એ આકાર સંબંધી થોડી ચર્ચા છે. બીજી વાત કે સમુદ્ઘાત ની મૂળ પરિભાષા તમને કહું. સમુદ્ઘાત ની મૂળ પરિભાષા, એની ડેફિનેશન આપણે અગર આગમ પ્રમાણ જોઈએ તો એની પરિભાષા એ છે કે મૂળ શરીરને છોડ્યા વગર, મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું મૂળ શરીરમાંથી બહાર જવું, એનું નામ છે સમુદ્ઘાત. શું કીધું? મૂળ શરીરને છોડ્યા વગર આત્મા જે મૂળ શરીરમાં છે, એના પ્રેઝન્ટ બોડીમાં છે, એ મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું બહાર જવું, એનું નામ છે સમુદ્ઘાત. બરાબર છે? આ પરિભાષા બધાને જરા ખ્યાલમાં આવી? હમણાં આપણે એના ભેદ પ્રભેદ લેશું એટલે વધારે વિશેષ વાત ખ્યાલમાં આવશે. બરાબર, બે વાત કહી. આત્માનો કોઈ ને કોઈ આકાર અવશ્ય હોય. જો તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, જેવી રીતના આપણે આ શરીરમાં છે હમણાં, તો આપણા આત્માનો આકાર હમણાં શરીર પ્રમાણ છે ને, રાઈટ? હવે આપણે જે શરીર હતું, આ શરીર એ જયારે નાનું હતું તો આત્માના આકાર એ પ્રમાણે સંકોચાઈ ગયા હતા. હવે જેમ શરીર મોટું થતું ગયું, ખ્યાલ આવે છે, જે શરીર મોટું થતું ગયું તો આત્માના પ્રદેશો પણ ફેલાતા ગયા. એવો સંકોચ વિસ્તારનો આત્માનો એક ધર્મ છે. પોઈન્ટ સમજાય છે? તો હમણાં આ શરીર પ્રમાણ આત્માનો આકાર છે, શેપ છે. આત્મા હમણાં શરીર પ્રમાણ છે, ઉપરથી નીચે. જો તમે ઉપરથી હેર પુલ કરશો તો તમને દર્દ થશે. આર યુ ગેટિંગ? સમજાય છે? મૂળમાંથી તમે વાળને ખેંચશો તો દર્દ થશે. કેમ? કારણ કે ત્યાં જ્ઞાન ચેતના છે. ઉપરથી વાળ કાપશો તો નહીં થાય, પણ જે મૂળમાંથી કાપશો તો પેન થશે ને. તો ત્યાં જીવ છે, પ્રૂફ, પ્રૂફ કે આત્મા છે, રાઈટ? સમજાય છે? નીચે કોઈ પિંચ કરે તમારા ટો ઉપર, ફિંગર, લેગની ફિંગર, તો દર્દ થશે. બરાબર? એટલે વેદના થશે, ફિલિંગ થશે, તો એ આત્માની સિદ્ધિ કરે છે. હવે પ્રશ્ન એક એ છે, આ વિષય ચાલુ કરું એની પહેલા, કે જયારે આત્મા આ શરીરમાંથી છૂટી જાય, નીકળે ને, છેલ્લે જયારે મરણ થાય, આયુ કર્મ નો અભાવ થાય, એનો છેલ્લો નિષેધ કરે, તો આ શરીરમાંથી આત્મા છૂટી જાય અને બીજા શરીરમાં જાય, સંસાર દશામાં, એક શરીરમાંથી બીજા શરીરમાં, રાઈટ? તો હવે એનો જે વચ્ચેનો, આપણે ઘણી વાર બધી વાતો રહે છે, લાસ્ટ તત્વા સૂત્રના ક્લાસમાં પણ આ ઘણી બધી વાતો વિગ્રહગતિ સંબંધી, મોડ સંબંધી બધી આવી હતી. બરાબર? તો હવે પ્રશ્ન એ છે કે એ વિગ્રહગતિમાં જીવનો આકાર હોય કે ન હોય, કારણ કે ત્યાં તો શરીર નથી, આ શરીર છૂટી ગયું કે નહીં, બરાબર છે, અને નવું શરીર હજી ધારણ નથી કર્યું. ધ ટ્રાવેલિંગ ટાઈમ બિટવીન વન ગતિ ટુ અનધર ગતિ ઇઝ વિગ્રહ ગતિ. તો વિગ્રહ ગતિમાં આત્માનો કોઈ આકાર હોય કે ન હોય, પ્રેઝન્ટ શરીર છૂટી ગયું, નવું શરીર ધારણ કરશે હવે મેક્સિમમ ચોથા સમય, તો વિગ્રહ ગતિમાં આત્માનો આકાર હોય કે ન હોય? હોય, સમજાય છે? તો હોય. તો હવે કેવો હોય? હવે જો અહીંયાથી હવે એક્ઝામ્પલ સમજો, અહીંયા કોઈ હાથી છે, હાથી, હાથીના શરીરમાંથી એનો આત્મા નીકળ્યો, હાથીનો આત્મા નીકળ્યો હાથીના શરીરમાંથી. હવે એ થવાનો છે દેવ, હાથી થવાનો છે દેવ. સમજો જરા વિષ્ણુબેન, વિગ્રહ ગતિના પહેલા સમય એનું દેવ ગતિ, દેવ આયુ નામનો ઉદય ચાલુ થઈ ગયો. પોઈન્ટ સમજાય છે? હજી એ વૈકરિક દેવનું વૈકરિક શરીર નથી મળ્યું. સમજાય છે? હજી એ વૈકરિક શરીર નથી મળ્યું. બરાબર છે? એ શરીરમાં હજી ગયો નથી ટુ ટેક ધ આકાર ઓફ ધેટ વૈકરિક શરીર, એન્ડ આ બોડી છૂટી ગયું છે. પોઈન્ટ સમજાય છે? શું કહેવા માંગુ છું? તો વિગ્રહ ગતિમાં દેવ ગતિનો જીવ કેવા છે એ, બરાબર છે? દેવ ગતિનો જીવ કેવા છે? દેવ ગતિનો જીવ કેવા છે, પણ એને ત્યાં શું કહેવા છે? દેવ ગત્યાનો પૂર્વીનો ઉદય છે. દેવ ગતિની પહેલા, દેવ ગતિની પહેલા દેવ ગત્યાનો પૂર્વી, દેવગત્યાનું પૂર્વીનો ઉદય છે, એનો આત્માનો આકાર હાથી જેવો છે. તમને સમજાયો પોઈન્ટ? આત્માનો વિગ્રહ ગતિમાં હાથી જેવો આકાર છે. એટલે આપણને એક ઘણી વાર ચર્ચા આવે કે હાથીના આકારનો દેવ છે દેવ, કારણ કે એનું દેવગતિ દેવાયુ ચાલુ થઈ ગયું છે. એટલે દેવગતિ દેવગત્યાનું પૂર્વી, પણ આકાર કેવો એનો? હાથી પૂર્વ જે છોડ્યું ને, એ એવો આકાર છે એનો વિગ્રહ ગતિમાં. પોઈન્ટ સમજાય છે? હવે એ વિગ્રહ ગતિનો સમય પૂરો થશે તો દેવ ગત્યાનો પૂર્વીનો ઉદય પણ ખતમ થઈ જશે, ખાલી વિગ્રહ ગતિમાં આવે. થોડા અભ્યાસુ જીવો માટે એને કહેવાય ક્ષેત્ર વિપાકી કર્મ પ્રકૃતિ, જે વિગ્રહ ગતિમાં ગત્યાનો પૂર્વી સંબંધી આવે છે. જીવ વિપાકી, પુદ્ગલ વિપાકી, ક્ષેત્ર વિપાકી, ભવ વિપાકી, આમ ચાર વિપાકી કર્મ પ્રકૃતિની ચર્ચા આવે છે. તો ક્ષેત્ર વિપાકી કર્મ પ્રકૃતિનો ઉદય ક્યારે આવે? વિગ્રહ ગતિમાં. અને ટોટલ 147 કર્મ પ્રકૃતિ, 148 કર્મ પ્રકૃતિમાંથી ક્ષેત્ર વિપાકી કર્મ પ્રકૃતિ 4 છે, ગત્યાનુપૂર્વી સંબંધી, જેનો ઉદય વિગ્રહ ગતિમાં જ આવે. આટલી વાત બધાને સમજાઈ ગઈ? પોઈન્ટ સમજાય છે? જો આ રીતની આખી વ્યવસ્થા છે. આત્મા ગુરુદેવ શ્રી કહે છે ને કે ભાઈ આ શરીર છૂટી ગયું, એનું હાથીનું શરીર છૂટી ગયું, આપણા મનુષ્ય શરીર છૂટી જશે, સંયોગમાં છે એ, પરંતુ આત્મા તો અનાદિ અનંત છે ને, એ તો રહેવાનો છે ને, તું તો રહેવાનો છે ને, તું તો ક્યાંય ને ક્યાંય જન્મ મરણ સંસારમાં કરતો રહેશે જ્યાં સુધી તું પોતાના આત્માને નહીં ઓળખે ત્યાં સુધી. આ એક થોડી વ્યવસ્થા આપણે સમજી રહ્યા છીએ. આટલી વાત સમજાઈ ગઈ? તો એ આકારની ચર્ચા હમણાં આપણે આ સમુદ્રાતમાં કરવાની છે. આટલી વાત વિગ્રહ ગતિ સંબંધી, ગતિઆનુપૂર્વી સંબંધી સમજાઈ ગઈ બધાને? ક્ષેત્ર વિપાકી કર્મ પ્રકૃતિ કેટલી? 4. સમજાય છે? ક્ષેત્ર વિપાકી કર્મ પ્રકૃતિ 4, અને એનો ઉદય આવે વિગ્રહ ગતિમાં જ. જે ગતિમાં જવાનો છે એનો ઉદય અને એનું આયુ ચાલુ થઈ ગયું, પરંતુ હજી એ શરીર ધારણ નથી કર્યું, આ શરીર છોડી દીધું છે, તો વચ્ચે પ્રશ્ન આવે કે આત્માનો કોઈ આકાર હોય કે ન હોય વિગ્રહ ગતિમાં? તો હોય. તો કયો આકાર હોય? પૂર્વ શરીર જે છોડ્યું એ શરીર પ્રમાણેનો આકાર. વિચાર કરો, આ શરીર અહીંયા છૂટી જશે, આત્મા અહીંથી નીકળી જશે ને, જે પોઝિશનમાં આત્મા આમાંથી જશે ને, એ વિગ્રહ ગતિમાં એ પોઝિશનમાં આત્મા રહેશે. આટલી વાત સમજાઈ ગઈ? ચલો હવે આપણે આગળ વધીએ છે. જે સમુદ્રઘાતની ચર્ચા છે એની ચર્ચા પ્રારંભ કરીએ. જીનાગમમાં એની માટે એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે, એ આપણે લઈએ. સૌથી પહેલા તો સમુદ્રઘાતના કેટલા ભેદ છે, કોઈને થાય છે સમુદ્રઘાતના કેટલા ભેદ છે? સમુદ્રઘાતના 7 ભેદ છે, બરાબર. હવે 7 ભેદમાંથી આપણે એક એક ભેદ જોતા જઈએ, જેટલા આજે પૂરા થશે નહીતર પછી બીજી વાર. જો પહેલો ભેદ છે મારણાંતિક સમુદ્રઘાત. તમને બધાને પહેલા પરિભાષા ખ્યાલમાં રહી કે ન રહી? શું કીધી પરિભાષા? મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું એ શરીરની બહાર જવું, આનું નામ સમુદ્ઘાત છે. ધીસ ઇઝ ધ ઓનલી વન ટોપિક ઇન ધ હોલ જીનાગમ વિચ ઇઝ પ્રુવિંગ કે આત્માના પ્રદેશો સંસાર દશામાં મૂળ શરીરમાંથી પણ બહાર જાય છે. આર યુ ગેટિંગ? અગર આખો આત્મા મૂળ શરીરમાંથી વયો જાય તો એને મરણ કેવા છે? સમજો ડિફરન્સ. મરણ અને સમુદ્ઘાત વચ્ચે અંતર સમજાય છે? આત્મા આખો ચાલ્યો ગયો તો મરણ, અને મૂળ શરીરમાં રહીને એના આત્માના પ્રદેશો બહાર ગયા તો સમુદ્ઘાત. થોડું બોલતા રહેજો મારી સાથે. આત્મા આખો ચાલ્યો ગયો બહાર તો મરણ, અને મૂળ શરીરને છોડ્યા વગર એના પ્રદેશો બહાર ફેલાયા તો. જેવી રીતના દીપકનું ઉદાહરણ આપ્યું છે, દીપકને તમે એક વાટકીમાં મૂકો અને એને ઢાંકો તો એનો પ્રકાશ ક્યાં સુધી ફેલાશે? એને મોટી તપેલીમાં રાખો તો, એને મોટા ટોપમાં રાખો તો, એને આ હોલમાં રાખો તો, આર યુ ગેટિંગ? તો એના પ્રદેશો ફેલાશે ને, અને પાછો એને તપેલીમાં રાખી દો તો સંકોચ વિસ્તાર. તો દીપકનું ઉદાહરણ આની માટે આપ્યું છે અનુજાબેન. એમ આઈ ક્લિયર વિથ ધીસ? બરાબર. તો આ રીતે મૂળ, એક વાર પરિભાષા સાથે, મૂળ શરીરને છોડ્યા વગર આત્મા મૂળ શરીરમાં છે, આખો આત્મા પણ એના પ્રદેશો એ શરીરની બહાર ફેલાય છે. તમને સમજાય છે? ખ્યાલ છે? મરણ નથી થયું. એન્ડ ધીસ ઓલ ઇઝ હેપનિંગ નાઉ. વોટ ઇઝ હેપનિંગ? વેરી ઇન્ટરેસ્ટિંગ. લિસન, સૌથી પહેલો ભેદ છે મારણાંતિક સમુદ્ઘાત. સમજાય છે? થોડા શબ્દો નવા છે, જેટલું યાદ રહે, પણ ખાલી સાંભળજો. એક સાંભળવાનો વિષય છે, આ જ્ઞાન પ્રદાન વિષય છે, અને આ જ્ઞાન પ્રદાન સાથે સમજાય છે કે આત્માની તાકાત જો આગળ આવશે ને એક બે સમુદ્ઘાતમાં, તો તમને આમ એમ થશે કે શું વાત છે, એટલું આશ્ચર્ય થશે કે આવું બધું પણ થાય. તો કે હા, થાય. મારણાંતિક સમુદ્ઘાતમાં શું થાય છે? મારણાંતિક સમુદ્ઘાતમાં જ્યારે કોઈ પણ જીવનું આયુ પૂર્ણ થવાનું હોય, રાઈટ, આયુ પૂર્ણ થવાનું હોય એના અંતરમુહૂર્ત પહેલા, લિવિંગ ધ પ્રેઝન્ટ બોડી, એના અંતરમુહૂર્ત પહેલા અગર કોઈ જીવને, સાંભળજો, અગર કોઈ જીવને એકદમ તીવ્ર વિકલ્પ આવે છે કે હું મરીને ક્યાં જઈશ, ક્યાં જન્મ લઈશ, એવો અગર એકદમ તીવ્ર વિકલ્પ આવે તો એ મરણ પહેલા, અંતરમુહૂર્ત કાળ બાકી હોય અહીં મરણ થવાને, તો એની પહેલા એના આત્માના પ્રદેશ મૂળ શરીરને છોડ્યા વગર જ્યાં જન્મ લેવાનો છે આખા લોકમાં, ત્યાં જઈને એના આત્માના પ્રદેશ એ જગ્યાને સ્પર્શ કરીને આવશે એનું નામ છે મરણાંતિક સંસ્કાર. કોઈએ સાંભળ્યું તું આ? ચલો કઈ વાંધો નહીં, ઘણા બધા સાંભળ્યું. હા, કઈ પ્રશ્ન છે? કોઈ કેવું છે કઈ? હા હા, એની ઓફકોર્સ ને, કારણ કે એની અંતર્મુહૂર્ત પહેલા તો એની ગતિ આવી બધું નક્કી થઈ ગયું છે ને. પણ આવો કોઈ એકદમ તીવ્ર વિકલ્પ આવ્યો, પછી એક પ્રશ્ન આવ્યો કે એ ટચ કરીને આવે તો પછી ઘરવાળાને કહીને જાય કે ન જાય? ના, ઘરવાળાને કહીને તો જતો હશે ને, કે મને ખબર પડી ગઈ છું કે આ સમજાય છે. એવી 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 આપણે કહીએ ને કે જ્ઞાનમાં એટલી કોઈ એવી વિશુદ્ધિ, એટલે કે એવું કહેવાનો કોઈ અવસર ત્યાં છે નહીં. કારણ કે હવે બોલો, મને એ કહો કે એને તીવ્ર પાપ આદિ કર્યા હોય તો એકેન્દ્ર બે ઇન્દ્રિય આદિમાં ક્યાંય પણ એનો જન્મ થઈ શકે? પકડજો, આપણને લાગ્યા જ્ઞાન પદાર્થ શું, સમુદ્ઘાત સમુદ્ઘાત, એક એક પોઈન્ટ પકડજો. તો એને એ ત્યાં જઈને બધા જીવો કરે એવું નથી નિયમ. કોઈ મેં પહેલા કન્ડિશન શું મૂકી, આપણે શું કહેવાય, તીવ્ર એવો વિકલ્પ આવે તો, તીવ્ર એવો વિકલ્પ આવે તો એ જીવ સાથે આ ઘટના ઘટી શકે, જેને કહેવાય ખાલી એક ટચ કરીને આવશે, બસ બીજું કાંઈ નહીં. પણ સમજાય છે, આ એક વ્યવસ્થા છે. હવે આવું કેમ, શું કામ, બહુ બધા લોજિક ઘણી વાર પ્રણામીઓ આદિમાં ન અપાય. કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં આ પ્રકારની પરિસ્થિતિ બનતી દેખાય છે અને આપણને આચાર્ય દેવ દ્વારા આ વાત પ્રાપ્ત થઈ છે કે આવું પણ બને છે. સમજાયું માનાંતિક સમુદ્ઘાત પોઈન્ટ ખ્યાલમાં આવ્યો? બરાબર, એકદમ બરાબર. આ પહેલી વાત થઈ, બરાબર. તીવ્ર વિકલ્પ આવે તો જ્યાં જન્મ લેવાનો છે ત્યાં. અને એક વસ્તુ સમજો કે કોઈ પણ સમુદ્ઘાત થાય, આત્માના પ્રદેશો બહાર જાય તો એ અંતર્મુહૂર્ત માટે જશે. સમજાય છે? એની પછી તરત આવી જશે પોતાના મૂળ શરીરમાં, અંતર્મુહૂર્ત માટે જશે, મૂળ શરીરમાં આવી જશે. બરાબર છે, બરાબર. અને મૂળ શરીરને છોડ્યા વગર આ માનાંતિક સમુદ્ઘાત, થોડા અભ્યાસી માટે આ માનાંતિક સમુદ્ઘાત ક્યાં ન થઈ શકે, જે ગુણસ્થાનમાં મરણ ના થાય એ ગુણસ્થાનમાં માનાંતિક સમુદ્ઘાત નહીં થાય. આર યુ ગેટિંગ? મરણ નહીં થાય તો પછી માનાંતિક સમુદ્ઘાતનો પ્રશ્ન નથી. તો ત્રીજા ગુણસ્થાનમાં મરણ નથી થતું. પોઈન્ટ સમજાય છે? સમજો, જેટલું યાદ રહે, આમાં કે બધું યાદ નથી રાખવાનું, ખાલી સાંભળવાનું છે. આઠમા ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણી ઉપર આરુણ મુનિરાજને અમુક આઠમા ગુણસ્થાનના ભાગમાં માનાંતિક સમુદ્ઘાત નથી થતું, કારણ કે ત્યાં મરણ નથી થતું ઉપશમ શ્રેણીમાં. શપક શ્રેણીમાં તો કોઈ મરણની વાત નથી, એટલે ત્યાં માનાંતિક સમુદ્ઘાત થાય નહીં. વાઈ સમજાય છે? આટલી વાત માનાંતિક સમુદ્ઘાત સંબંધી આપણે કહી દીધી, બરાબર છે. અચ્છા, કોઈને એમ થાય કે આ તો કોઈ બહુ ઊંચા જીવો હશે, કોઈ જ્ઞાનીઓ હશે, એને જ આવું થતું હશે, એવું નથી. કોઈ જીવ એકેન્દ્રીય આદિ પર્યાયમાં જવાનો હોય ને, એવા જીવને પણ આવું માનાંતિક સમુદ્ઘાત થઈ શકે. જ્ઞાની અજ્ઞાની બધા જીવોને થઈ શકે. તો શું કરશે હવે? જોઈ લીધું તો કરશે શું? એકેન્દ્રીયમાં જવાનો છે તો અંતર્મુહૂર્તમાં તો આયુ પૂર્ણ થવાનું છે. પણ સમજાય છે? જોઈ લે તો કઈ બદલી તો શકશે નહીં. અગર બદલવું હોય તો એ આયુ બંધાય એની પહેલા. પોઈન્ટ સમજાય છે? કે બહુ ચાલતો હોય એ સમય એવા પ્રણામ, એવો અભિપ્રાય, એવો અભ્યાસ કરો કે એવા પ્રકારના ભાવ જ ન થાય અને એવા પ્રકારના કર્મો જ ન બંધાય. પોઈન્ટ સમજાય છે? કે જીવને આવી નિકૃષ્ટ ગતિમાં જવું પડે. પોઈન્ટ તો એ છે. આમાં એ સાથે સાથે સમજતા જોઈએ કે આપણે કેટલી દુર્લભતા લઈને બેઠા છે. ઉત્કૃષ્ટ દુર્લભ સંયોગો જે બહુ અનંતકાળમાં પ્રાપ્ત ન થાય એવા બધા સંયોગો એકી સાથે એક જ જીવને હમણાં અહીંયા મળ્યા છે, એનો વિચાર કરજો. સંઘની પંચેન્દ્રિય તો પ્રાપ્ત છે મનુષ્ય, એ તો કેટલા બધા છે વિચાર કરો. ઉત્તમ દેશ, કોઈ અનાર્ય ભૂમિમાં, અનાર્ય દેશમાં જન્મ. તમને ખબર છે અઢી દ્વીપમાં અનાર્ય અને મ્લેચ્છ, અનાર્ય મ્લેચ્છખંડ કેટલા છે ખ્યાલ આવે છે? મ્લેચ્છખંડ કેટલા છે? મ્લેચ્છખંડ છે 850 અને આર્યખંડ છે 170. Now you tell me where જન્મ લેવાની પોસિબિલિટી ક્યાં વધારે છે મને કયો? અને મ્લેચ્છખંડમાં તો ધર્મ જ નથી. સંઘની પંચેન્દ્ર થઈ ગયો તો પણ શું કરશે ત્યાં જઈને? અને અહીંયા આર્યખંડમાં જન્મ લીધા પછી સંઘની પંચેન્દ્રિય થયો, મનુષ્ય થયો, એમાં પણ ઉત્તમ દેશ, દુર્લભ ઉત્તમ કુળ, ઉત્તમ દેશ, ઉત્તમ સ્વાસ્થ્ય, અરે પૂર્ણ આયુ પ્રાપ્ત થયું પણ દુર્લભ છે આ કાળમાં. વિચાર કરો, બે ચાર વર્ષના, બે ચાર મહિનાના જીવો અને ગર્ભમાં આવા વેદ મળી જાય છે, આયુ પૂર્ણ થઈ જાય છે. એક દુર્લભતા સમજો. પોઈન્ટ સમજાય છે? તો આ વાત થઈ આપણી માનસિક સમૂહ. થોડું શોર્ટ શોર્ટમાં લઉં છું, મારે ટ્રાય કરવું છે કે સાતે સાત સમુદ્ધાર એટલી શોર્ટમાં પૂરા થઈ જાય. હવે આના પછી અચ્છા હા, જે માનસિક સમુદ્ધાર કરશે એ જીવ જે ગતિમાં જન્મ લેવાનો છે ને એ સીધો કોઈ પણ મોડ વગર એ સીધો ત્યાં એને ટચ કરીને આવશે. આ એક વાત છે, બરાબર છે? આટલી વાત થઈ. હા, હવે નેક્સ્ટ પોઈન્ટ, આ માનાંતિક સમુદ્ધાત આવી થાય એમાં કયા કર્મનો ઉદય નિમિત્ત હોય? આમાં કોઈ કર્મનો ઉદય નિમિત્ત નથી. આ જીવની એવી એક સ્વતંત્ર યોગ્યતા છે કે આ રીતના આત્માના પ્રદેશો એના મૂળ શરીરને છોડ્યા વગર એના પ્રદેશો બહાર જાય છે. આમાં કોઈ કર્મનો ઉદય નિમિત્ત નથી, બરાબર? આટલી વાત થઈ ગઈ. હવે આના પછી નો સમુદ્ઘાત છે વેદના સમુદ્ઘાત. નામ કહું છું એક એક યાદ રાખજો, ઓકે? વેદના પહેલું કયું આવ્યું? માનંતિક. આના પછીનો એ છે વેદના સમુદ્ઘાત. વેદના સમુદ્ઘાતમાં શું છે? હું તમને એક જનરલ આખું પિક્ચર આપું છું, પછી તમે દ્રવ્ય સંગ્રહ, તત્વાસૂત્ર આદિ ઘણા બધા ગ્રંથોમાં આ વાત છે. આપણે જયારે કેવડી સમુદ્ઘાત લેશું ને ત્યારે આમાંથી થોડું વાંચશું. જો સાંભળો, વેદના સમુદ્ઘાતમાં શું થાય છે? કોઈ જીવને કોઈ તીવ્ર અસાતાના ઉદયમાં, તીવ્ર પાપનો ઉદય આવ્યો અને શરીરમાં કોઈ ભયંકર રોગ ફાટી નીકળ્યો અને એનાથી એ વેદના, સમજાય છે, એ વેદના સહન નથી થતી, તો શું થશે? તો કે એનાથી જ્યારે એ વેદના સહન નહીં થાય ત્યારે એના આત્માના પ્રદેશો, એનો જે શરીરનો આકાર પ્રમાણ છે એના કરતા 3 ગુણા વધારે બહાર, સમજાય છે, એ ફેલાશે અને પછી એ અંદર આવી જશે. આનાથી તમે એમ વિચારતા હશો કે કોઈ દર્દ ઓછો થઈ જતો હશે કે કોઈ પીડા ઓછી થઈ જતી હશે, એવું કાંઈ નથી. પણ જ્યારે આપણે કહીએ ને કે એ સહન ન થાય તો આપણે કહીએ ને કે એ પ્રકારની એવી વ્યવસ્થા બને છે જેમાં આત્માના પ્રદેશો એ શરીરમાંથી બહાર નીકળે છે. એક વાત આ વેદનામાં. બીજી વાત ગ્રીષ્માબેન બહુ ગજબ લીધી વેદના સમુદ્ઘાતમાં. એમાં એમ વાત આવી કે આ તો બધી વાતો હવે સમજવા જેવી છે કે કોઈ એવો તીવ્ર અસાતાનો ઉદય આવ્યો ને કોઈ એવો પવિત્ર જીવ છે, કોઈ એવો જ્ઞાની જીવ છે, કોઈ એવા મુનિરાજ છે, પણ સમજાય છે, તો શું થશે? એમને કોઈ એવો કષાય ભાવ નથી કે કોઈ એવી મિથ્યા બુદ્ધિ પણ નથી, પણ એવી એક વ્યવસ્થા બને છે કે એવી વેદનામાં કે મિથ્યા દ્રષ્ટિને પણ થઈ શકે આ વસ્તુ કે જે રોગ થયો છે એ રોગ સંબંધી આખા લોકમાં, સમજાય છે, જ્યાં પણ એવી ઔષધિ હોય, જડીબુટ્ટી હોય, ખ્યાલ આવે છે, તો આત્માના પ્રદેશો ત્યાં સુધી જઈને એને સ્પર્શ કરશે અને એનો એક આ વાત આમાં ઇન્ક્લુડ કરજો કે એ અહીંયા આવશે આત્માના પ્રદેશો અને એનો રોગ મટી જશે, એવું પણ બનશે. પણ સમજાય છે, આ બધું માનવામાં કદાચ અડધાને નહીં આવતું હોય પણ આવું બધું સાચે થાય છે. હવે એ વિચારી લો કે આ બધું 2-5-10 હજાર વર્ષ પહેલા થતું હશે, જ્યાં જીવોના ખરેખર પરિણામ પણ એટલા વિશુદ્ધ હશે, એનો એવો પુણ્યનો ઉદય આવતો હશે, સાથે રોગ મટવાનો કાળ આવતો હશે. પણ સમજાય છે, તો આત્માના પ્રદેશો એ જડીબુટ્ટી, એટલે જ્યાં પણ દવા છે કોઈ પણ ઝાડ પાનમાં, તો ત્યાં જઈને આત્માના પ્રદેશો જશે, એને ટચ કરશે, જડીબુટ્ટીને ખાલી ટચ કરશે અને એ ટચ કરીને આવશે અને એ રોગ મટી જશે. પોઈન્ટ સમજાય છે? તો આ વેદના સમુદ્ઘાતની વાત આવી. જેવી રીતના કોઈ આપણે જો તમને એક રિયલ ઘટના કહું, તમે છિપકલી જોઈ છે, છિપકલીને શું કહેવાય, ગિલોડી, લિઝર્ડ હે, તમે જોજો કોઈ વાર એના ઉપર કંઈક પડી ગયું, સમજાય છે, એ જતી હોય અને એના પર કંઈક વજનદાર વસ્તુ પડી ગઈ, પોઈન્ટ સમજો, અને એકદમ એને અંદરમાં વેદના થઈ. હવે શું થાય કે કોઈ વાર એવું પણ બને ને કે એની પૂંછ હોય, પૂંછ એની જે તેલ હોય, પૂંછ હોય એ કપાઈ જાય અને જે દૂર હોય એ અહીંયા છે, એની પૂંછ ત્યાં છે, અહીંયા શું થાય છે, એ તડપડે છે વેદનાથી. પોઈન્ટ સમજાય છે? અને એ પૂંછ ત્યાં છે ને, તો શું થયું, એની જે આ પ્રેક્ટિકલ એની જે તડફડ છે ને, એના કારણે એના આત્માના પ્રદેશો એ પૂંછ છે ત્યાં સુધી ફેલાશે, ફૂલ આત્મા અખંડ રહે છે, લોકમાં ક્યાંય પણ જતો રહે. પોઈન્ટ સમજો, હમણાં હું તમને કઈશ વિક્રિયા વૈકલ્પિક સમુદ્ઘાતમાં, તો ક્યાંય પણ જતો રહે ત્રણ લોકમાં, પણ એના એના પ્રદેશ ખંડિત નથી થતા, અખંડ રહે છે. એ પૂંછ તમે જોજો ત્યાં, એ પૂંછ પણ તડફડતી હશે. પોઈન્ટ સમજાય છે? અને આ સમુદ્ઘાત છે, આ વેદના સમુદ્ઘાતનું ઉદાહરણ આપું છું પ્રેક્ટિકલ તમને. પોઈન્ટ ખ્યાલમાં છે? કોઈ કોઈ આપણે ક્રૂર પિક્ચર જોઈએ કે ઘટના પણ એવી ઘટતી હશે કે મસ્તક કપાઈ જાય ને ક્યાંય પડી જાય, અને તો પણ હાથ પગ હલતા હોય, ત્યાં મસ્તક હલતું હોય. આ વેદના સમુદ્ઘાત ખ્યાલ આવે છે તમને લોકોને? તો એ રીતે આત્માના પ્રદેશો બહાર ફેલાયા, અને પછી શું થયું કે એ સમય પૂરો થયો તો એ પ્રદેશો આત્મામાં આવી ગયા, અને દેન યુ વિલ નોટ સી એની મુવમેન્ટ ઓવર ધેર. અને અહીંયા આયુ પૂર્ણ થવાનું હોય તો આયુ પૂર્ણ થઈ જાય, રહેવાનું હોય આયુ હોય, પણ અસાતાનો ઉદય હોય તો એ જ વેદનામાં હજી રહેશે. પોઈન્ટ છલમાં આવે છે? આના પાછળનું એક 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 તમે લોજિક સમજો કે આવા પ્રકારનો ઉદય આવ્યા કેમ, એને આવો ઉદય કેમ આવ્યો, હને આવા એક્સિડન્ટ થાય તો આવા બધા ક્રૂર આપણે ઉદય કેમ આવે છે કયો. આની પાછળ કારણ એ છે કે જીવે પોતે જ આવા તીવ્ર કષાય અને પાપમય ભાવ કરીને આવા કર્મો બાંધ્યા છે, એનો ઉદય આવે. આના પછી એ શીખવાનું છે, આત્માના પ્રદેશો બહાર ગયા અંદર આવ્યા, આ તો એક થિયરી છે, આ તો એક સત્ય ઘટના છે, આ તો એક વાસ્તવિકતા છે, પણ એની પાછળ અગર તમે ડેપ્થમાં જશો તો તમને સમજાશે કે આવું ઘટે છે કે. પોઈન્ટ ખ્યાલમાં છે? તો આ વેદના સમુદ્ઘાતની ચર્ચા થઈ. અચ્છા, એક વસ્તુ આમાં એક ખ્યાલમાં લેજો કે જયારે પણ આત્માના પ્રદેશો બહાર ફેલાય ને ભાભી, ત્યારે એની સાથે ઔદારિક શરીર તો અહીંયા છે, મૂળ આત્મા તો અહીંયા છે, પણ જયારે પણ આત્માના પ્રદેશો કોઈ પણ સમુદ્ઘાત થાય એની સાથે એનું કાળમાન શરીર અને તેજસ શરીર નિયમથી જશે. હા, કાળમાન અને તેજસ નિયમથી એની સાથે ફેલાશે. પોઈન્ટ સમજ્યા છે ચંદ્રેશભાઈ? કાળમાન અને તેજસ શરીર બહાર જશે. ત્રણ શરીર છે ને, હમણાં ઔદારિક શરીર છે જે હાડમાંથી બનેલું છે, દિવસ રાત જેની આપણે ખમાખમા કરીએ છે, આ છે ને, આના લક્ષિત તો આપણે સંસારમાં રખડીએ છીએ. શું છે બીજું કહો? આ હશે છે આપણી સામે, હે જડ, અરે સોરી, હે પુત, અરે હે જીવ, આ હું જડ છું, તું ચેતન છે, અને આના મારા મોંમાં તું આ આ આ ગતિમાં રખડે છે. મને આશ્ચર્ય થાય છે, હું તો આવતો નથી તારી સાથે. હમણાં મારે બે ચાર દિવસ એ જ બધી વાતો ચાલે છે, જ્યાં જ્યાં સંદેશ થાય છે કે અહીંયાથી હું આવી જઈશ ને, હું એટલે આત્મા આ શરીર અહીંયા રહેશે ને. પોઈન્ટ ખ્યાલમાં છે? હવે હું અહીંયાથી ફોર શ્યોર દેવગતિમાં જઈશ ને. હા, ખ્યાલ આવે છે? તો દેવગતિમાં જઈશ, તો એક સમય અહીંયા વિગ્રહ ગતિમાંથી નીકળી, હું નીકળી, આઈ વેન્ટ આઉટ ફ્રોમ યોર. એટલે શું પ્રેક્ટિકલ, આનાથી વધારે પ્રેક્ટિકલ લોજિક જે દર્શન આપે છે નથી, શું વધારે આપે છો? અહીંયાથી હું જઈશ, વિગ્રહ ગતિનો સમય પૂરો થયો અને નેક્સ્ટ દેવ, નેક્સ્ટ વૈકરિક શરીર, રાઈટ, નેક્સ્ટ જે પણ ત્યાં સહયોગ મળશે, વિમાન આદિ જે પણ વોટ એવર, અને આજે જે સંસ્કાર લઈને ગયા હશે તો તરત જ આપણને યાદ આવશે, કારણ કે આપણે જે વિમાનમાં ઉત્પન્ન થશું, ઉત્પાદ જન્મ થશે, અને આપણને દેવો આપણી આપણું બીજા જે દેવો હશે ને, આપણા કમ્પેનિયન બધા જેની સાથે સાગરો કમ રહેવાનું છે, અને એ બધા તાળી પાડીને આપણું સ્વાગત કરશે, અને પછી કહેશે ચલો 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 ક્યાં ક્યાં, અરે ચલો 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 તમારા જ વિમાનમાં, અરે અદભુત અકૃત્રિમ જિનાલય છે એના દર્શન કરાવું. અને સૌથી ફર્સ્ટ થિંગ એ થશે, આર યુ ઓલ ગેટિંગ, સમજાય છે? એ વિમાનમાં એ દેવો આપણને લઈ જઈને દર્શન કરાવશે, અકૃત્રિમ પ્રતિમા. એનું જોયું ને વીઆરમાં? અરે વીઆરમાં જોયું કે નહીં? પોઈન્ટ સમજાય છે? એ અકૃત્રિમ પ્રતિમા, એ અકૃત્રિમ જિનાલયમાં પણ 108 પ્રતિમા છે. આપણા દેવ આપણા વિમાનમાં આપણને મળવાના છે હમણાં, અકૃત્રિમ જિનાલયમાં અકૃત્રિમ આપણે સાક્ષાત દર્શન કરશું. વીઆરમાં તો મમતાબેને કરાવી દીધા, આપણને ભૂલાતું નથી ને? વિચાર કરો, આમ લાસ્ટમાં તો અંદર જઈએ છે ને, બધી પ્રતિમાઓ હને, તો એ ત્યાં દર્શન કરવા લઈ જશે ને, આપણા અવધિજ્ઞાન મુકશું, આપણા સંસ્કાર જાગૃત થશે, હને, તો બોલો. હવે એ ત્યાં તો તરત ચલો 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 મધ્યલોકમાં ચલો, વિદેશ ક્ષેત્ર ચલો, શ્રીમંદર ભગવાનના સમોશ્રમમાં ચલો ચલો ચલો, અહીંયા ત્યાં તો બધું ચલો ચલો, અને વાણી સાંભળવા બેસી જઈશ હું, અને અહીંયા ખ્યાલ આવે છે? અહીંયા શું થશે? અરે યાર, બેન ભૂલાતા નથી, બેનનો ચહેરો યાદ આવે છે, બેનની વાતો યાદ આવે છે. પણ સમજાય છે? ખ્યાલ આવે છે? આ કેટલી સત્યતા છે, વિચાર કરો. કોઈ 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 પતિ ગુજરી જાય, કોઈની પત્ની ગુજરી જાય, કોઈનું બાળક ગુજરી જાય, પણ સમજાય છે? એ તો એક સમયમાં બધું ભૂલી જશે, અને અહીંયા વ્યક્તિ નથી ભૂલાતો. આ મોની મહિમા છે. હકીકત સમજવી જ પડશે, સ્વીકારવી પડશે. આપણું જ્ઞાન એટલું નિશ્ચિત થઈ જશે, એટલું નિર્ભર થઈ જશે કે ખરેખર વિષમમાં વિષમ પ્રતિકૂળતાની વચ્ચે પણ આપણે તત્વજ્ઞાનના બળે બહુ જ શાંતિ અને સમાધાન રાખી શકશું. તીવ્ર ચીકણા કર્મોના બંધથી બચશું અને આર્તરોદ ધ્યાનથી પોતાના આત્માને બચાવી શકશું. એની માટે આપણે અહીંયા આવીએ છીએ. દિસ ઇઝ અ ટ્રેનિંગ સેન્ટર. દિસ ઇઝ વોટ ફોર અસ દિસ મંદિર ઇઝ વોટ. This is a training center જે આપણને ગુરુદેવશ્રી જેવા આપણા ટ્રેનર, આપણા ગુરુ, આપણા આપણે કહીએ ને કે વેદ કહો કે જે પણ કહો, આપણને ટ્રેન કરે છે કે પ્રભુ તારું સ્વરૂપ શું છે તું સમજ, ને તો ચાર ગતિમાં ક્યાંય રખડવા ચાલ્યો જશે. પોઈન્ટ સમજાય છે? અને અંદરની નિશંકતા હશે ને તો કોઈ હલાવી નહીં શકે પોતાને, કારણ કે હું મરતો જ નથી. જે થયું એ શરીરમાં થયું, શરીરને થયું. ગઈકાલે ઉદાહરણ લીધું હતું ને દાદરમાં ચંદ્રેશ્વર, કે આપણી સીટ આપણે ટ્રેનમાં જઈએ ને ટ્રેનમાં, હા બેન એમ નહીં કરો, એમ નહીં કરો, એમ નહીં કરો, જીનવાણીની સામે એમ નહીં કરો. આપણી જે સીટ છે, સીટ સોરી પણ જસ્ટ આપણી જે સીટ છે, સીટ એ સીટ રિઝર્વ હોય, 32 નંબરની સીટ છે, રાઈટ? હવે તમે બોગીમાં એન્ટર થયા, હવે તમને તમારી 32 નંબરની સીટ છે તો એ સીટ તમારી કન્ફર્મ છે, તો તમે બોગીમાં કેવી રીતના એન્ટર થશો? વેરી ગુડ, કોન્ફિડન્ટ એન્ટર થશો ને. અધિકાર, એ સીટ ઉપર અધિકાર કોનો છે? એ સીટ ઉપર અધિકાર મારો છે, ખ્યાલ આવે છે? અને સપોઝ એ સીટ ઉપર કોઈ બેઠું હશે તો એમ કે તું ભૈયા ચલો અભી ઉઠના પડેગા, સોરી આપકો, અરે એ અમારી સીટ. એવી રીતના તું મોક્ષનો અને સમ્યક દર્શનનો અધિકારી છે. કોઈ સમજાય છે? તું મોક્ષ અને સમ્યક દર્શનનો અધિકારી છે. તું ક્યાં શરીરની મમતામાં તું ક્યાં પોતાને ભૂલીને રખડપટ્ટી કરે છે? કેટલા સમુદ્ઘાત થયા? કયા કયા? મારણાંતિક અને હવે ત્રીજું લો, વૈકરિક સમુદ્ઘાત, જેને કહેવાય વિક્રિયા સમુદ્ઘાત પણ. હવે આ વૈકરિક સમુદ્ઘાતમાં શું થાય છે? જો પહેલા બે સમુદ્ઘાતમાં તો આત્માના પ્રદેશો ખાલી બહાર નીકળીને આવ્યા, રાઈટ? હવે આ વૈકરિક સમુદ્ઘાત મુખ્યતઃ વૈકરિક સમુદ્ઘાત દેવ અને નારકીને હોય, બરાબર છે? મુખ્યતઃ કોને હોય? વૈકરિક, કારણ કે જેને વૈકરિક શરીર હોય, સમજાય છે? તો વૈકરિક સમુદ્ઘાત દેવ અને નારકીઓને હોય મુખ્યતઃ. પરંતુ વૈકરિક સમુદ્ઘાત ચક્રવર્તી આદિ મહાપુરુષો, જે ઉત્તમ શલાખા પુરુષો છે, રાઈટ? કામદેવ છે, નારાયણ છે, પ્રતિનારાયણ છે, બલભદ્ર છે, એવા જીવોને પણ આ વૈકરિક સમુદ્ઘાત થાય. આમાં શું થાય? Does anyone know what happens in વૈકરિક સમુદ્ઘાત? Listen, this is very interesting. વૈકરિક સમુદ્ઘાતમાં એ થાય કે મૂળ આત્મા તો એ મૂળ શરીરમાં છે, પરંતુ એવું જ ડ્યુપ્લિકેટ શરીર, પોઈન્ટ સમજાય છે? એવું જ ડુપ્લિકેટ, જે દેવ છે, જેવી રીતના સ્વધર્મેન્દ્ર છે ને, આપણા ક્યાં છે કે નહીં સ્વધર્મેન્દ્ર? હા, જેવી રીતના સ્વધર્મેન્દ્ર છે, સમજો જરા. તો અરે પ્રભુ, અહીંયા જુઓ, જોયા તો ખરા આપણે સોનગઢ, બરાબર ને? જે રીતના સ્વધર્મેન્દ્ર છે, તો સ્વધર્મ ઇન્દ્રનું મૂળ શરીર તો એના વિમાનમાં છે. એ જયારે અહીંયા આવે છે ને, અસંખ્યાત દેવ, અસંખ્યાત તીર્થંકરોના પંચકલ્યાણક બનાવવા આવે છે, તો એ વૈકરિક શરીર આવે છે, ડુપ્લિકેટ. હા, મૂળ શરીર તો એના વિમાનમાં બેઠું છે. જયારે અહીંયા અજિતનાથ ભગવાનનો કાળ હતો, અજિતનાથ ભગવાન અહીંયા ચોથારામાં, ત્યારે 170 તીર્થંકર અડીદ્વીપમાં હતા. તો 170 તીર્થંકરના જયારે સમોશરણ હતા અડીદ્વીપમાં, તો સ્વધર્મ ઇન્દ્ર 170 તીર્થંકરના સમોશરણમાં પ્રેઝન્ટ હતા. મૂળ શરીર ક્યાં હતું? સાંભળજો, મૂળ શરીર એના વિમાનમાં એ ભોગ ભોગવવામાં હતું. તમને ખ્યાલ આવે છે? આપણે એમ કહીએ ને કે દેવો આહાર દાન ન આપી શકે, વાય? પાલકી પહેલા ઉપાડી ન શકે, વાય? કારણ કે મૂળ શરીર ભોગમાં છે. પોઈન્ટ સમજાય છે? મૂળ શરીર ત્યાં છે. આપણે ઘણી વાર એવી બધી ઘટનાઓ સાંભળી છે ને પ્રથમાન યોગમાં, કે દેવોએ આવીને આખો નખર વસાવી દીધું જંગલમાં, અને કેટલાય મુનિરાજોને આહાર દાન આપી દીધું. નગર વૈકરિક શરીર, એ વૈકરિક વિક્રિયાથી એ નગર, એ નગરમાં, સમજાય છે? એ દેવોએ આખું જંગલમાં નગર વસાવી દીધું, મુનિરાજોને આહાર આપી દીધા. એવું બન્યું કે મુનિરાજ વિહાર કરી ગયા, એક મુનિરાજનું કમંડલ ભૂલી ગયા મુનિરાજ, સમજાય છે. અને એ આવ્યા અહીંયા જોવા માટે કે મારું કમંડળ ભૂલી ગયો, તો એ જોવા માટે આવ્યા તો ત્યાં નગર જ નહોતું. બધા મુનિરાજે પ્રાય છે એ ઘટના ઘટી જે એને આચાર્યને જઈને કીધી, અને બધા મુનિરાજે પ્રાય કીધું કારણ કે દેવ દ્વારા આપેલું આહાર મુનિરાજ ન લઈ શકે. પોઈન્ટ સમજાય છે? ચક્રવર્તીની વાત કરું, મૂળ શરીર તો ચક્રવર્તીનું, તમે આઈ યુ ગેટિંગ? આત્માના પ્રદેશ મૂળ શરીરમાં છે, અને કે એક ડુપ્લિકેટ નહીં. આઈ યુ ગેટિંગ? હવે હજારો ડુપ્લિકેટ હિતુભાઈ બની જાય તો કેવું લાગે? હજારો, કારણ કે પોઈન્ટ સમજાય છે? જેવી રીતના ચક્રવર્તી છે, પોઈન્ટ સાથે ચક્રવર્તી છે, તો 96,000 રાની મૂળ શરીર. આ ચક્રવર્તી આદિને પણ આ વૈકરિક સમુદ્ઘાત થાય છે. મૂળ શરીર તો ચક્રવર્તીનું એના પટ રાની સાથે છે અનુજાબેન, અને 96,000 રાનીના 96,000 મહેલમાં એના આત્મા. અને તમને ખ્યાલ છે, મને તો એક ઇમેજિન કરીને લાગે આત્માના પ્રદેશો ખંડિત નથી થતા. અખંડ, એક એક મહેલમાં અખંડ પ્રદેશો, અને અખંડ પ્રદેશોમાં આત્માના પ્રદેશ ફેલાયેલા છે, અને ત્યાં એટલા બધા ચક્રવર્તી બની ગયા 96,000, અને એક એક રાણી સાથે એક એક ચક્રવર્તી છે. બોલો, જુઓ તો ખરા આત્માની તાકાત. આયુ કેટિંગ? 96,000 મહેલ ઇમેજિન કરો, થોડું તો ખબર પડશે. 96,000 મહેલ, અને 96,000 મહેલમાં 96,000 રાણી, એની સાથે 96,000 ચક્રવર્તીઓ, એના આત્માના પ્રદેશો ફેલાય છે, અને એ પ્રમાણે એ શું થાય છે? એ શરીરો બને છે. અને કહેવાય વૈકરિક સમુદ્ઘાત. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? અને કહેવાય વૈકરિક સમુદ્ઘાત. હવે જો આગળ વધી આપણે આ વૈકરિક સમુદ્ઘાતની આપણે ચર્ચા કરી. બે વાત છે વૈકરિક સમુદ્ઘાતના, બે પ્રકાર કીધા, એક પ્રથકત્વ વૈકરિક સમુદ્ઘાત અને એક અપ્રથક અને પ્રથક. નારકીઓ ને નારકીઓ અનુજાને વેરી ઇન્ટરેસ્ટિંગ. નારકી તો નારકીઓ પાસે પણ વૈકરિક શરીર છે, એને પણ વૈકરિક સમુદ્ઘાત થાય. તો જે શસ્ત્ર આદિ બનાવે ને નારકીઓ, એકબીજાને મારવા માટે તલવાર, તો એનાથી સપ્લાય થતું હશે? મનુષ્ય ગતિના લોકો સપ્લાય કરતા હશે, તો બિઝનેસ ચાલતો હશે. નરકમાં ક્યાં જાય છે તમારા આર્મ્સ અને એમ્યુનેશન? નરકમાં. એવું તો નથી હોતું તો બોલો અત્યારે તલવારથી લડે છે ને? તો શું છે બોલો? અપ્રથક વિક્રિયા. એ તલવારમાં આત્માના પ્રદેશો ફેલાયેલા છે તલવારના આકાર. બટ એટલું છે કે એ તલવાર એના હાથમાં હોવી જોઈએ, તલવાર ફેંકી ના શકે. ઇટ હેઝ ટુ બી ઇન હિઝ હેન્ડ, કારણ કે એટલા જ આકારમાં એના એ પ્રદેશ ફેલાશે. તમને થશે બેન આ બધું આજે કેમ આ બધું લઈને બેઠા છો, અમને તો કઈ સમજાતો નથી, સીધું સીધું તત્વ સૂત્ર ચાલતું છે. પણ બધા વિષય જો અહીંયા દેખાય છે, આ દ્રવ્ય સંગ્રહમાં આચાર્ય દેવે લખ્યું છે. આપણે ખાલી એનું જ્ઞાન કરીએ છીએ ને, જીનાગમમાં જેટલા વિષય છે એનું જ્ઞાન કરીએ છીએ. બહુ સરસ એક વાત પછીના સ્વાધ્યાયમાં આવી હતી કે આ તો બધો પુણ્ય ભાવ છે, અમે સમજ્યું તો બધું જ્ઞાન છે ને. જો તું પુણ્ય છોડી દે, ચલ આજે છોડી દે પુણ્ય ભાવ, સ્વાધ્યાય વાંચન આ બધા પ્રકરણ વાંચવા કરવા, તો છોડી દે. અગર આપમાં જતો હોય તો છોડજે, પાપમાં જતો હોય તો નહીં છોડતો. શું કીધું સમ્યકભાઈ? સમજાય છે શું બોલું? અગર આપ એટલે આત્મામાં જતો હોય તો આજે છોડજે, પણ પાપમાં જતો હોય તો નહીં છોડતો. આચાર્ય દેવનો હાથ પકડી રાખજે. આ કાળ બહુ ખતરનાક છે, પડતો કાળ છે. તમે જોશો ને, ઘટનાઓ જોશો ને, રૂવાટા નથી ઉભા થતા હજી. એક એક ઘટનાઓ જુઓ તમે, એક એક જીવના ઉદય જુઓ, એક એક જીવોના પડતા પ્રણામ જુઓ, કેવા કેવા કર્મો બાંધીને આવે છે જીવ, કે આવા આવા ક્રૂર ઉદય આવે છે, કેવા કેવા પ્રણામ કરે છે, કે આવા આવા ક્રૂર પ્રણામથી આવા તીવ્ર કર્મો બાંધે છે જે આગળ ભોગવ છે. એ તત્વજ્ઞાન, ભેદ વિજ્ઞાન, આત્માનું સ્વરૂપ, આ ભિન્નતા, આ કર્મ સિદ્ધાંત, સ્વતંત્રતા અને આત્માની અનાદિ અનંતતા, આ બધી વાત નહીં સમજીએ તો પ્રભુ ક્યાં થશે તારા ઉતારા? આ ત્રસ્પર્યાનો કાળ પૂરો થઈ જાય તો ક્યાં જશે? બેક ટુ પેવેલિયન. નિયમથી નિબોધ. જેટલા જીવોને તત્વજ્ઞાન નથી ને ત્રસ્પર્યાય પૂરી થઈ જશે, અને નહીં મળે તત્વજ્ઞાન તો ક્યાં જશે? મને કહો આજે મનુષ્યમાં છે, ક્યાં જશે બોલો? Are you getting? So imagine કે એને એમ જ માનો કે મારી પાસે દસ પર્યાયનો કાર્ડ બહુ ઓછો છે. તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં, રિઝર્વ બેંકમાં જ્યાં પૈસા હોય ને, તમને એમ આપે કે 20 મિનિટ અહીંયા બેસવાનું છે અને લો જેટલા પૈસા લઈ શકો એટલા. અરે બોલો, 20 મિનિટ્સ ટાઈમ, હાઉ મચ યુ કેન ટેક? લઈ લો, જોશો આજુબાજુ, ભૂખ લાગશે, તરસ લાગશે, ફોન લેશો. અડધા બોલતા નથી, છોડો તમે યાર, બધી વાત ખ્યાલ આવે છે. ત્યાં શું કરવાનું હોય બોલો, બીજું કે મેસેજ જોશો, મેસેજ કરશો, બોલો, વિચાર કરો. 20 મિનિટ્સ ટાઈમ પિક, હાઉ મેની નોટ યુ કેન, કેટલા થેલા લઈ જશો બોલો. આ એક સમજાય છે અહીંયાથી. અગર અખંડી સી, આઈ કેન આઈ રિયલી ફીલ કે 24 કલાકના આપણા જે પરિણામ છે ક્યાં જાય છે બોલો. આ જીનવાની હાથમાં લેવાનો ટાઈમ નથી, મંદિર આવવાનો ટાઈમ નથી, આપણા આદર્શના દર્શન કરવાનો ટાઈમ નથી, તો ક્યાં જાય છે પ્રભુ તારો ટાઈમ? એ તો કે અને શું થઈ રહ્યું છે ઉપયોગમાં? જે પણ ભાવ પ્રણામ, આ કરી લો, આ કરી લો, આ કરી લો, હમણાં ચાલે છે ને બંધનનું ઉદાહરણ, ખ્યાલ આવે છે ને? તારા વિકલ્પ સુધી તારી મર્યાદા હશે, તું પરમાં જઈને કાંઈ નથી કરી શકવાનો. બંદરે શું કર્યું? કોઈ છે સમજ્યા છે? જેને નથી સાંભળ્યું એને એમ થશે કે જરા અમને કહી તો દો, શું કયો છો? જંગલનો રાજા સમજ્યા છે? બધા ડિસાઈડ કર્યું કે શેર નહીં, બિલકુલ નહીં, આ વખતે વી વિલ ઇલેક્ટ અવર રાજા. બધાએ બહુ બધું ડિસ્કશન કર્યું, બધા પ્રાણીઓએ, કોઈ કીધું હાથી, કોઈ કીધું આ, કોઈ, અરે હાથી, હાથી તો પહોંચી જ નહીં શકે એટલી, એટલો ધીમો ધીમો ચાલશે, કોઈ ઘટના ઘટશે તો પહોંચી જ નહીં શકે. છોડો છોડો, બધાએ કીધું છોડો, બધું છોડો. બંદર એકદમ એક્ટિવ, ફટાકથી પહોંચી જશે, બરાબર છે? હવે ઘટના ઘટી, સિલેક્ટ થઈ ગયું, ઇલેક્ટ થઈ ગયું, ઇલેક્શન થઈ ગયા, બંદર અમારો રાજા. ઘટના ઘટી, કોઈ કોઈને મારી રહ્યું હતું, ખાઈ રહ્યું હતું, હેરાન કરી રહ્યું હતું, બધા દોડ્યા, અરે બંદર રાજા ચલો, બંદર રાજા ચલો, બંદર રાજા ચલો, ત્યાં કઈ ઘટી રહ્યું છે. અચ્છા આવ્યો, દોડીને આવ્યો, કોઈ સમજાય છે? અને શું કર્યું? બધાએ કીધું ને, જાઓ કરો કઈ, કરો કઈ, કરો કઈ, બચાવો કઈ. સમજો શું કહેવા માંગુ છું? બચાવો, 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 બચાવો. ખ્યાલ આવે? એને શું કર્યું? એક ડાળીમાંથી બીજી ડાળી પર, એક ડાળીમાંથી બીજી ડાળી પર, ખુદા ખુદ, ખુદા ખુદ, અનુજા અવિન, સમજાય છે? અને એને શું કીધું? મારી ખુદા ખુદમાં કોઈ કમી હોય તો મને કે, આટલો તો પુરુષાર્થ કરું છું, કોઈ કમી હોય તો કે મારી ખુદાખુદમાં. અરે પ્રભુ, તારી ખુદાખુદ ત્યાં સુધી ને છે, તું બહારમાં જઈને કાંઈ નહીં કરી છે, તું ખાલી વિકલ્પ કરે છે. મેં આ કર્યું, મેં આ કમાયું, મેં આ કર્યું, મેં આ પ્રોજેક્ટ પૂરો કર્યો, મેં ઘરકામ કર્યું, મેં વ્યાપાર કર્યો, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, તે કર્યું કાંઈ નથી. હા, કર્યું શું? તે કર્મ કમાયા, તે ભવ વધાર્યા, તે મિથ્યાત્વને પુષ્ટ કર્યું, તે તારા મિથ્યાત્વના મૂળિયાને દ્રઢ કર્યા, જેને હલાવવાના હતા, જેને ઉખેડી ફેંકવાના હતા, એને ઓર ડીપ કરતો ગયો, દ્રઢ કરતો ગયો, સુરક્ષિત કરતો ગયો. કે કેટલા સમુદ્ઘાત થયા. હા, આપણો વિષય તમારે મને પકડી રાખવી જોઈએ આમ બેન આગળ. હા, કેટલા સમુદ્ઘાત થયા? મારણાંતિક વેદના વિક્રિયા. હા, તો એક રહી ગયું ને વચ્ચે, એક રહી ગયું, કશાય સમુદ્ઘાત થયું કે નહીં? હા, કશાય સમુદ્ઘાત. કોઈ કોઈ એવા તીવ્ર કશાય જીવને, ખ્યાલ આવે છે? તીવ્ર કશાય જીવને અત્યંત તીવ્ર ક્રોધ આવે, અત્યંત તીવ્ર. ઓલામાં શું હતું? ઓલામાં શું હતું? મરણ થાય તો, ખ્યાલ આવે? વેદના થાય તો, અને અહીંયા કશાય, મરણ, વેદના, કશાય, એકદમ તીવ્ર ક્રોધ આવે તો એના આત્માના પ્રદેશો, એની આજુબાજુ એક સર્કલ, સર્કલ ઇન ધ ફોર્મ ઓફ સર્કલ બનાવશે આત્માના પ્રદેશો, અને એ સર્કલ બનાવીને અંદર આવી, પાણી સમજાય છે? એને કહેવાય કશાય સમુદ્ઘાત. એટલા ટાઈમ માટે પણ, જેટલા ટાઈમ માટે બહાર ગયા, વેક કરે, સોરી, કારમન, કારમાન શરીર અને તેજસ શરીર એની સાથે ગયું. હવે કેટલા થઈ ગયા? જલ્દી બોલો, નામ બોલો જલ્દી, હવે ઓર્ડરમાં નામ બોલજો. મારણાંતિક વેદના કશાય, કશાય વેદના ને કશાયને સાથે લઈ લો. તો વેદના, તીવ્ર વેદનામાં આત્માના પ્રદેશ બહાર ગયો, અને તીવ્ર કશાયમાં આત્માના પ્રદેશ બહાર ગયો. તીવ્ર વિકલ્પ આવ્યો કે હું ક્યાં જન્મ લઈશ, તો આત્માના પ્રદેશ બહાર ગયા. બહુ બધી વાતો હજી છે. આ ત્રણ થઈ ગયા, હવે ચોથું કયું લીધું આપણે? વિક્રિયા થઈ ગઈ. ચલો, થઈ ગયું. આગળ ઘણા બધા પોઈન્ટ છે, આગળ વધીએ. હવે કયું આવશે? તેજસ, તેજસ સમુદ્ઘાત. તેજસ સમુદ્ઘાત હું શોર્ટમાં કરું છું. તેજસ સમુદ્ઘાત એટલે તેજસ શરીર, શરીર. જો તેજસ શરીર ઇઝ ડિફરન્ટ, થોડો ઉપયોગ રાખજો, પાંચ મિનિટમાં પૂરું કરી. તેજસ શરીર ઇઝ ડિફરન્ટ અને તેજસ સમુદઘાત ઇઝ ડિફરન્ટ. તેજસ શરીર તો ઔદારિક અને વૈકરિક શરીરને તેજ, કાંતિ, ક્રાંતિ નહીં, કાંતિ, તેજ ઉત્પન્ન કરાવે, રાઈટ? સમજે? જેથી ગુરુદેવશ્રીનો ચહેરો કેવો, તેજ. આ એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અંદરમાં આત્મા જેટલો વિશુદ્ધ તો બહારમાં એના ચહેરા પર એટલી વિશુદ્ધિ, એટલી સરળતા, સમજાય છે? એટલો તેજ એ શરીરમાં પણ દેખાશે. દેટ ઇઝ તેજસ શરીર. નાઉ વી હેવ ટુ ટોક અબાઉટ તેજસ સમુદઘા. સમુદઘા તો એના બે પ્રકાર છે. એક છે શુભ તેજસ સમુદઘાત અને એક છે અશુભ તેજસ સમુદઘાત. કોણ સમજાય છે? હવે આ તેજસ સમુદઘાતમાં શું થાય છે? શુભ તેજસમાં, શુભ તેજસ સમુદઘાતમાં શું થાય છે? જો આના મૂળ બે પ્રકાર છે, અનિસરણ અને નિસરણ. અનિસરણ એટલે કે તેજસ શરીરમાં જ, આત્માના મૂળ પ્રદેશમાં જ એ રહે, એ અનિસરણ. આપણે જે હમણાં તેજસ શરીરની વાત કરી એ અનિસરણમાં જશે. આર યુ ગેટિંગ? અને હવે તેજસ સમુદઘાતની વાત કરશું એ નિસરણમાં જશે. એમ આઈ ક્લિયર? તેજસ શરીરની વાત કરી ને, કાંતિ ઉત્પન્ન કરાવે અને એમાં જ રહે, ઇટ ડઝન્ટ ગો આઉટ. તેજસ શરીર, ઇટ ગોઝ વેન સમુદઘાત થાય, રાઈટ? પણ અધરવાઇઝ ત્યાં ને ત્યાં હોય ને, એ અનિસરણ. અને બહાર જાય, આત્માના પ્રદેશો બહાર જાય તો એ નિસરણ. એ નિસરણ તેજસ સમુદઘાતના બે પ્રકાર છે, શુભ તેજસ સમુદઘાત અને અશુભ તેજસ સમુદઘાત. પોઈન્ટ સમજાય છે? આ છઠ્ઠા ગુણ સ્થાન વાળા મુનિરાજ ને જ થશે, આગળ પાછળ કોઈને નહીં. આ એક નિયમ છે. થોડું થિયરી છે મને ખબર છે, પણ જેટલું યાદ રહે એટલું યાદ રાખો ને, જેટલું તમને સમજાય એટલું સમજવાની કોશિશ કરો. આ મુનિરાજને જ થશે. હવે તમે વિચારો આની કેટલી વિચિત્રતા છે. શુભ તેજસ સમુદઘાતમાં શું થાય છે કે કોઈ એવો વિકલ્પ આવે ને, મુનિરાજ તો છઠ્ઠા ગુણ સ્થાનમાં સવિકલ્પ દશામાં છે, પ્રમત દશામાં છે, ઉપયોગાત્મામાંથી બહાર છે. બધું સમજાય છે જે બોલું છું એ, બરાબર છે? હવે જયારે ઉપયોગાત્મામાંથી બહાર છે અને એ મુનિરાજને સ્વંજ્વલન કશાયનો એવો તીવ્ર ઉદય આવ્યો, ઉદય એવો તીવ્ર વિકલ્પ ચાલ્યો કે નગરમાં કોઈ બહુ ભયંકર મહામારી ફેલાયેલી છે. પોઈન્ટ સમજાય છે? પ્લેગ આદિ, બહુ ઘણા ઘણા હજારો વર્ષો પહેલાની વાત કરું છું. તો પ્લેગ આદિ ફેલાયેલું હોય અને મુનિરાજને વિકલ્પ આવે તો એમના મસ્તકમાંથી, પોઈન્ટ સમજાય છે? મસ્તકમાંથી નહીં, એમના આત્માના પ્રદેશો, સોરી, મસ્તકમાંથી આવશે આહારક શરીર, ઓકે, સોરી. તો એમના આત્માના પ્રદેશો મૂળ શરીરમાંથી ફેલાશે. એ જેટલા એરિયામાં મહામારી ફેલાયેલી છે એટલા એરિયામાં એ આત્માના પ્રદેશો ફેલાશે અને એ મહામારી મટી જશે અને આત્માના પ્રદેશોમાં એ પાછા એ જે ફેલાયેલા છે આવી જશે. સમજાયું પોઈન્ટ? જેટલા એરિયામાં તમે કે સર કોવિડ વખતે આવું થયું હોત તો એટલું સારું થાત. કોઈ સમજાય છે? કોવિડ વખતે આવું થયું હોત તો કોઈ મુનિરાજ, અરે પ્રભુ, કઈ સમજાય ને? હવે છઠ્ઠા સાતમા નિસ્થાન વાળા મુનિરાજના કારમાં કેટલા દુર્લભ છે. કોઈ સમજાય છે? તો આ રીતનું શુભ તેજસ સમજાયું. શું થયું? શુભ તેજસમાં આત્માના પ્રદેશો ફેલાયેલા, ફેલાયા અને જેટલી મહામારી જ્યાં સુધી છે એ બધા જીવોનો રોગ દૂર થઈ ગયો. આમાં મને એક વસ્તુ હજી ખ્યાલમાં આવી રહી છે હમણાં, આ કેમ થઈ, આમ આવું કેમ બને? એ જીવોનો એવો પુણ્યનો ઉદય હોય તો મુનિરાજને અહીંયા વિકલ્પ આવે અને તો એ જીવોનો રોગ દૂર થાય. ઇટ ઇઝ લાઈક અ ઔષધિ, રાઈટ? પોઈન્ટ? અહીંયા પુણ્યનો ઉદય ને સાતાનો ઉદય જોશે તો દવા લાગુ પડશે, નહીં તો ખાયા કરશો તો પણ. આર યુ ગેટિંગ? તો એવો પુણ્યનો ઉદય હોય અને મુનિરાજને એવો વિકલ્પ આવે, અગેન પુણ્યનો ઉદય હોય તો એવો વિકલ્પ આવશે જ, એવો વિકલ્પ. હા હા, પુણ્યનો ઉદય હોય એટલે એવો વિકલ્પ આવશે જ ને. આ ઘટના ઘટશે, નૈમિત્તિક સંબંધ છે. અહીંયા વિકલ્પ આવ્યો ને ઘટના ઘટી એટલે પુણ્યનો ઉદય છે. બોથ ધ વેઝ યુ કેન ટેક. આટલી વાત સમજાઈ? શુભ તેજસમાં સમજાયું શું થયું પ્રિયંકાબેન? શું થયું? આત્માના પ્રદેશો ફેલાયા અને પછી મહામારી દૂર, અને શુભ. અચ્છા, અશુભ તેજસ? અશુભ તેજસ પોઈન્ટ સમજાય છે? એવો તીવ્ર, હવે આમાં તો ગુણસ્થાન પડી જ જશે મુનિરાજનું, કારણ કે આવો તીવ્ર પાપનો ભાવ આવ્યો કે નગરીને નષ્ટ કરી નાખી. આવ્યો તો કોઈને? હા, ખ્યાલ આવે છે? તો બોલો, એમાં લખ્યું છે કે એ જે આત્માના પ્રદેશો બહાર ફેલાય ને, એ એક એક શું કહેવાય, એક એવી એવો આકાર લે, બિલ્લીના આકારનો આકાર લે. બિલાવ, બિલાવ કીધું, બિલાવનો અર્થ બિલ્લી થાય. એ કેવો હોય? સિંધૂરના આપણે કે ના એ જે એ જે એ જે શરીર બને એ જે શરીર બારમાં જે ફેલાય આત્માના પ્રદેશો તો એ લાલ કલરનું હોય એને નષ્ટ કરવા માટેનું આપણે કહીએ ને ક્રૂર એ અશુભ તેજસ સમુદ્ઘાત ત્યાં થાય છે. આટલી વાત સમજો બરાબર. હવે એવું થયું તો ગુણસ્થાન નિયમથી તો તમે વિચારી શકો કે મુનિરાજને પણ આવા પ્રકારના પરિણામ આવી શકે. ખ્યાલ આવે છે. હવે હવે આપણે લાસ્ટ આવી ગયા કે હજી બાકી છે. હા, આહારક સમુદ્ઘાત આ તો બધાને ખબર છે. આહારક સમુદ્ઘાત તો બધાને ખ્યાલ છે ને. બે કારણથી આહારક સમુદ્ઘાત થાય છે. હવે આ સમજો બહુ સરસ છે. આ આ સમુદ્ઘાત પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા મુનિરાજને થશે. સેકન્ડ, આ સમુદ્ઘાત ભાવલિંગી સંતને થશે. બરાબર. ત્રીજી વાત, જયારે આ સમુદ્ઘાત થશે એટલે કે એ પૂતળું નીકળશે તો બધાને કહે છે મસ્તકમાંથી સ્વચ્છ સફેદ સપ્ત ધાતુ રહિત, સમજાય છે, એક હાથ પ્રમાણ અંતર્મુહૂર્ત માટે આ જે પૂતળું નીકળ્યું એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા મુનિરાજને જ નીકળશે. અને એમાં એના બે કારણ કીધા આગમન. એક તો કે કોઈ પણ પ્રકારની આપણે કહીએ ને કે અપ્રયોજન ભૂત તત્વમાં કોઈ પણ પ્રકારની એવી શંકા થઈ, પણ સમજાય છે, પ્રયોજન ભૂતમાં નહીં, અપ્રયોજન ભૂત સંબંધી કોઈ એવી શંકા થઈ. જેવી રીતના ફોર એક્ઝામ્પલ મેરુ પર્વતની ઊંચાઈ કેટલી છે, અગર એનું જ્ઞાન કરવું હોય તો ત્યાં એ પૂતળું નીકળશે, એને સ્પર્શ કરશે, સમાધાન થઈને પાછું આવે. યાદ તો મુનિરાજને કોઈ છઠ્ઠા ગુણસ્થાનમાં કોઈ એવો તીવ્ર વિકલ્પ આવી ગયો તીર્થયાત્રા કરવાનો, સમ્યક શિખર આદિ કે કોઈ પણ તીર્થ ક્ષેત્ર નિર્વાણ ક્ષેત્ર ની યાત્રા કરવાનો વિકલ્પ આવ્યો હે, અને પ્રેક્ટિકલી ના પહોંચી શકે એવી સ્થિતિ હોય તો આ પ્રકારનું પૂતળું નીકળે ત્યાં જાય એની વંદના કરીને પાછું આવે છે. તમને બધાને સમજાય છે? આર યુ ગેટિંગ અ ડિફરન્સ બિટવીન આપણે પહેલા કહી દીધું તેજસ સમુદ્ઘાત અને આહારક સમુદ્ઘાત, એમાં શુભ અશુભ લીધી બરાબર, અને અહીંયા મુનિરાજનો એ પ્રકારનો એવો વિકલ્પ. કેટલા થઈ ગયા? ચલો નામ બોલો. બધા મારી સાથે છો? કંટાળો આવે છે? અઘરું પડે છે? પૂરું કરું? પ્રશ્ન પૂછો તો શું થાય, પણ એક બાકી છે ને, કરી લઈએ એક. હા, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પેલા નામ બોલો. આટલા માલવાંતિક વેદના કશાય વૈગ્રિક તેજસ અને આહાર, કેટલા થયા? હવે કયું બાકી? એક એ છે કેવડી સમુદ્ઘાત. હવે આ કેવડી સમુદ્ઘાત કયા ગુણસ્થાનમાં થશે? તો કેવડી ભગવાનને થશે. હવે સમજો જરા, કેવડી ભગવાનને તેરમા ગુણસ્થાનમાં આ કેવડી સમુદ્ઘાત થશે. પહેલી વાત પકડજો જરા, આ થોડો પોઈન્ટ બધા પોઈન્ટ પકડવા જેવા છે. સેકન્ડ થિંગ કે કેમ થાય છે? બધાને નથી થતું, પણ જેને થાય છે ને કેમ થાય છે? કોઈને કારણ ખબર છે? હા બોલો. કઈ બોલ્યું ને, આયુ કર્મની જે સ્થિતિ છે એ આયુ કર્મની સ્થિતિ ઓછી છે. હવે કેવડી ભગવાનને ચાર અગાથી કર્મ છે કે નહીં? વેદની આયુ નામ ગોત્ર ચાર ઘાતી તો ગયા. થોડો ઉપયોગ પાંચ મિનિટ રાખજો. પાંચ મિનિટમાં પૂરું થઈ જશે. આયુ કર્મની સ્થિતિ ઓછી છે અને બીજા ત્રણ કર્મની સ્થિતિ વધારે છે. તો એવું તો ન બને ને કે આયુ પૂર્ણ થઈ જાય અને કેવડી ભગવાન સિદ્ધ થઈ જાય અને અહીંયા ત્રણ કર્મ રહી જાય, એવું તો ન બને. કવિતાબેન બરાબર, એવું તો ન બને. તો શું કામ થાય છે આ સમુદ્ઘાત? તો કે આયુ કર્મની સ્થિતિ પ્રમાણ એ ત્રણ જે છે જેની સ્થિતિ વધારે છે એને આયુ કર્મની સ્થિતિ પ્રમાણ કરવા માટે આ કેવડી સમુદ્ઘાત થાય છે. આટલી વાત સમજાય? હવે આ કેવડી સમુદ્ઘાત છે એક એવું એક જ એવો સમુદ્ઘાત છે જે સમુદ્ઘાત અંતર્મુહૂર્તથી ઓછા સમય માટે થાય છે. બીજા બધા અંતર્મુહૂર્ત કીધા ને, ત્યાં અંતર્મુહૂર્તથી ઓછા સમય માટે થાય છે. આ ખાલી આઠ સમય માટે થાય છે. ઓનલી આઠ સમય. સાંભળો છો આ વિશે? હા, આઠ સમય માટે થાય છે. પહેલા સમય શું થશે? હવે જો આ સમુદ્ઘાતમાં શું થાય છે, આત્માના જે પ્રદેશ છે એટલે મૂળ આત્મા તો જે પરમ ઔદારિક શરીરની અંદર સ્થિત છે, હવે આ કેવડી સમુદ્ઘાતમાં આત્માના પ્રદેશ આખા લોકમાં ફેલાશે. લોક પ્રમાણ એટલો આત્મા મોટો થશે, જેટલો લોક છે લોક એ લોક પ્રમાણ આત્માના પ્રદેશો ફેલાશે. હવે ફેલાઈ છે કેવી રીતના જુઓ તમે લોકો આઠ આઠ સમય ગણશો મારી સાથે, હું એક એક ઘટના બોલું છું તમે સમય ગણજો. વાય સમજાય છે? આમાં આનું એક વિઝ્યુલાઇઝેશન થયું. આપણે જ્યાં બેઠા હોઈએ ને ત્યાં પણ કેવડી ભગવાનના આત્માના પ્રદેશ આપણને ટચ કરી લેશે. આખા લોકમાં એક એક પ્રદેશ ઉપર આત્માનો એક એક પ્રદેશ, લોકના એક એક પ્રદેશ ઉપર આત્માનો એક એક પ્રદેશ, વિચાર કરો તો લોકના આકાર જેવો આત્માનો આકાર થયો. અહીંયા અહીંયા લખ્યું છે કે નિશ્ચયથી આત્માનો આકાર લોકાકાશ પ્રમાણ અને વ્યવહારથી આત્માનો આકાર શરીર પ્રમાણ. ગાથા છે દ્રવ્ય સંગ્રહની 10 નંબરની ગાથા, તમે વાંચજો. નિશ્ચયથી આત્માનો આકાર લોક પ્રમાણ અને વ્યવહારથી અશરીર પ્રમાણ. કોઈ સમજાય છે? આઠ સમય ગણશો મારી સાથે, થોડા નવા શબ્દો આવશે. પહેલો સમય, હવે એ વિચારો કે કેવડી સમુદ્ઘાત ચાલુ થઈ. આત્માના પ્રદેશો ફેલાવાના છે, આખા લોકમાં આત્માના પ્રદેશો ફેલાશે. પહેલા સમયને કીધું, પહેલો સમય કોઈને ખ્યાલ છે નામ? દંડ. વેરી ગુડ. પહેલો સમય આવશે દંડ. દંડ સમય, દંડ એટલે પનિશમેન્ટ નહીં, દંડ એટલે દંડો. દંડો દંડો હોય ને દંડો, તો આત્માના પ્રદેશ અહીંયા, હવે સપોઝ અહીંયા સ્થિત છે કેવડી, અહીંયા જ્યાં હું બેઠી છું ત્યાં એમ સમજો કે પરમાવતારી શરીરમાં મૂળ આત્મા છે. હાઉ ઇટ ડઝ, હાઉ ઇટ હેપન સી, આ કોઈ કરતું નથી. આ અણુ અણુ કણકણ જનજનની સ્વતંત્રતાની સિદ્ધિ કરવાનો જૈન દર્શન છે. અહીં સમજાય છે? તો દંડ એટલે ફૂલ ઉપરથી નીચે, ઉપર ઉર્ધ્વલોક અને નીચે અધોલોક સુધી સૌથી પહેલા તો દંડના આકારમાં આત્માના પ્રદેશો સ્ટ્રેટ ફેલાશે. સમજાય છે? લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું કે વિષય બધા અલગ અલગ નવા નવા આવે છે, પણ જે તમે લોકો શાંતિથી સાંભળો છો એની જ મને ખુશી છે. પકડજો જરા પોઈન્ટ. તો એક વિઝ્યુલાઇઝ કરો કે આત્માના આકારો ઉપરથી નીચે ફેલાય, ઉપરથી નીચે 14 રાજ્યો પ્રમાણ, બીકોઝ 14 રાજ્યોમાં ફેલાવાના છે. 343 ઘન રાજુ પ્રમાણ જે લોકનો આખો એરિયા છે, એ આખા એજીપના આ આખો એરિયામાં અગર આત્માના પ્રદેશો ફેલાવાના હોય તો વિચાર કરો. આ તો 343 ઘન રાજુ પ્રમાણ આત્માના પ્રદેશો ફેલાશે. તો પહેલા પહેલો સ્ટેપ, પહેલા સમય દંડ, બરાબર. પછી પ્રતર. પ્રતર એટલે જે દરવાજો ખુલે ને, સમજાય છે? તો એવી રીતના આત્માના પ્રદેશો આમ ખુલશે, એટલે ખુલશે ને ફેલાશે. આ પ્રતર બરાબર છે. દંડ, સોરી સોરી, સેકન્ડ ઇઝ કપાટ, સોરી સોરી, કપાટ કપાટ. મારા જ્ઞાનમાં કપાટ એટલે દરવાજો હતો, પણ શબ્દ પ્રતર બોલાય કપાટ. કપાટ એટલે જે કપાટ ખોલીએ ને આપણે આમ, સમજાય છે? તો આત્માના પ્રદેશો આમ ફેલાય બે દિશામાં, પેલા ઉપરથી નીચે, પછી આમ ફેલાય. દંડ કપાટ, પછી પ્રતર. પ્રતર એટલે ફૂલ એરિયામાં ફેલાશે, ફેલાવાનું ચાલુ થશે. કેટલામાં સમયે? ત્રીજા સમય. અને ચોથા સમયે લોક પૂરણ. ચોથા સમય આત્માના પ્રદેશો આખા લોકમાં વ્યાપી જશે. કેટલા સમય થયા? કેટલી ઘટના થઈ હતી? કઈ કઈ? દંડ, કપાટ, પ્રતર, લોક પૂરણ. લોક પૂરણ સમજાય ને, પૂર્ણ પૂર્ણ લોકમાં આત્માના પ્રદેશો ફેલાય છે, બરાબર. હવે રિવર્સ લો, હવે રિવર્સ લો, રિવર્સ લો. હવે હવે ફેલાશે તો કે ફેલાયેલા થોડી રહેશે. પણ સમજાય છે? ઘટના ઘટી ગઈ, ફેલાઈ ગયા એક સાથે. હિતુભાઈ આગમમાં એવું, એક સાથે 700 સામાન્ય કેવડી આ કેવડી સમુદ્ઘાત કરી છે. 700, વિચાર કરો. આપણે જ્યાં બેઠા છે 700 સામાન્ય કેવડીના આત્માના પ્રદેશો આપણે ટચ કરીને જાય છે, તો પણ આપણને અસર નથી થતો. અરે ભાઈ, ખબર તો પડવી જોઈએ. ચલો, એ નથી ખબર પડતી, દેશના તો ખબર પડે છે ને શું કે છે. વાણી તો સમજાય છે ને શું કે છે. ઓમ ધ્વનિ. ચલો, એ વાત અલગ છે. પણ સમજાય શું કીધું. હવે રિવર્સ લો, લોક પૂરણ થઈ ગયું ને, એના પછી રિવર્સમાં પાછું શું આવશે? પ્રતર. લોક પૂરણ નહીં, લોક પૂરણ થઈ ગયું, હવે પ્રતર. કપાટ, પછી દંડ. કેટલા સમય થયા? 7 થયા. અને 8મા સમય પોતાના આત્મામાં આવી જશે. એટલીસ્ટ વિષય સાંભળવો ગયો કે નહીં, પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એક એ વ્યવસ્થા સમજાય કે આવા બધા વિષયો પણ જીનાગમમાં આચાર્ય તાડપત્ર ઉપર કેવી રીતના લખ્યા છે? કવિતા બેન બોલો. કોતરી કોતરીને લખ્યા છે આ ગાથાઓ, કોતરી કોતરીને લખી છે દ્રવ્ય સંગ્રહની. પોઈન્ટ સમજાય છે? તો આ રીતે એ લોક પૂરણ, સોરી, આ કેવડી સમુદઘાત આ રીતે થાય છે, જેમાં 8 સમયમાં આખી 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 પ્રક્રિયા, આખો પ્રોગ્રામ પતી ગયો. અને શું થયું કે આયુ પ્રમાણે કર્મ થઈ ગયા અને પછી શું થયું કે આગળ જતા ચૌદમા ગ્રહસ્થાનમાં આવતા આ ચાર અગાથી કર્મનો પણ શું થઈ ગયો અભાવ થઈ ગયો અને એ જીવ નિર્વાણ પામે છે. તો આ રીતે આપણે થોડીક ચર્ચા સમુદઘાતની કરી. ખાલી નામ બોલી જશો? પહેલા એકવાર પરિભાષા બોલજો. ખાલી બે વસ્તુ પરિભાષા, મૂળ શરીરને છોડ્યા વગર આત્માના પ્રદેશોનું ફેલાવું, બરાબર છે? બહાર ફેલાવું, મૂળ શરીરને છોડ્યા વગર. અને ખાલી નામ બોલી જાઓ એકવાર, મારણાંતિક સમુદઘાત, પછી વેદના, પછી કષાય, પછી વિક્રિયા, પછી તેજસ, પછી આહાર અને પછી કેવડી સમુદઘાત. આ રીતે આપણે આ વિષય પૂરો કર્યો. હવે કઈ અનાઉન્સમેન્ટ છે, પછી આપણે બીજો ક્લાસ ચાલુ કરશું,
બરાબર?
એક મિનિટ, જીનવાની સ્તુતિ લઈ લો. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત રૂપ સારી હૈ ઇસકે લિયે જીનવાની માત કો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ. બોલો મામક્તોને મોહ નિદ્રામાંથી જગાવનારી, સમતા રસનું પાન કરાવનારી અને કાનમે નિત્વોદીની દ્વાદશાની પરમકારી જીનવાણી માતનો, મામક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન સ્વાનુભૂતિમય વીતરાગ દિગંબર જૈન ધર્મનો.